તો હવે ચોથું પદ, આત્મા કર્મનો ભોગતા છે. કર્મનો ભોગતા છે એટલે કર્મ ફળનો ભોગતા છે. લિંક જોઈ લઈએ આપણે. આત્મા કર્મનો ભોગતા હોઈ શકે એ અસંભવ લાગે છે એવું દર્શાવવા શિષ્યએ પ્રથમ દલીલ કરે છે. શું કરે છે? જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં સોય, શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય. જીવ એટલે આત્મા, કર્મ કરતા કહો, કરતા એટલે કરનાર, કર્મનો કરનાર કહો. કહો એટલે હવે એ કહે છે કે હવે માન્ય છે, તમે જે કહો છો એ મને માન્ય છે, પણ ભોગતા નહીં સોય. ભોગતા એટલે ભોગવનાર, નહીં સોય, સોય એટલે હોય. જેમ કર્મ કરતા કહો છો પણ ભોગતા નહીં હોય, એટલા ભોગવનાર નહીં હોય. કેમ? તો નેક્સ્ટ લાઈનમાં શું સમજે જડ કર્મ કે, કર્મ કેવા છે? જડ. જડ એટલે અચેતન, જેમાં જીવ નથી, જેમાં જ્ઞાન નથી. એટલે શું સમજે, સમજે એટલે જ્ઞાન કરે કે જડ કર્મ કે ફળ પરિણામી હોય. ફળ પરિણામી એટલે ફળદાતા હોવું જોઈએ એવું કર્મને ક્યાંથી ખબર પડે? તો સંક્ષેપ અર્થ જોઈ લઈએ. આત્મા કર્મનો કર્તા છે એવું સ્વીકારી શકાય છે, પરંતુ તેનાથી તે કર્મના ભોગતા છે એવું માનવું જરૂરી નથી. અર્થાત બ્રેકેટમાં કર્મના ભોગવનાર અથવા મેળવનાર. કેવી રીતે જડ એટલે કે નિર્જીવ પદાર્થ કર્મનું ફળ આપવાની સમજણ જેનામાં નથી એ આપી શકે? કોને? તો કે આત્માને. બરાબર. ખાસ પ્રકારે અને ખાસ સમયે, બ્રેકેટમાં ખાસ પ્રકારે અને ખાસ સમયે આ ફળ આપવું એને સમજાતું નથી. તો આપણે આગળ જોયું કે ગુરુના આપેલ સમાધાન ઉપર શિષ્યએ શું કર્યું? તો આ ચોથા ત્રીજા પદની અંદર કે જે સમાધાન આપ્યું એના પર શિષ્યએ શું કર્યું? તો એ માત્ર હા નથી પાડી, એને ઊંડી વિચારણા કરી અને કર્મના કર્તાપણા વિશે એની જે જે શંકાઓ હતી, જે એને કાંટાની જેમ ચૂપતી હતી, વાગતી હતી, એ કરુણાશીલ સદગુરુએ એક પછી એક ક્રમસર એક એક શંકાઓનું શું કર્યું? તો કે નિર્મૂલન કર્યું. મૂળમાંથી એ શંકાઓ બધી કાઢી આપી. અને આપણે તો જોયું ગુરુદેવે કેટલું સુંદર, આપણે ગઈકાલે નહીં જોયું એન્ડની અંદર, કઈ રીતે ઈશ્વર કરતા, કઈ રીતે કર્મ જ કરતા, કર્મ અદ્ભુત જે દ્રષ્ટિ આપી છે આપણને અલગ અલગ સ્યાદવાદ શૈલીથી સદગુરુએ સમજાવ્યું. ઓકે, તો શિષ્યને દ્રઢ શ્રદ્ધા થઈ છે શેના વિશે? કર્મના કર્તાપણા વિશે. એટલે એ માને છે હવે શું? આત્મા કર્મનો કર્તા છે. આ શિષ્ય જે છે કેવો છે? તો કે એ વિચાર કરનાર છે, અને એટલે જ એ પરમ સત્ય શું છે એ એને ગુરુજી પાસેથી સમજવું છે. જેને ઓછો રસ હોય ને એનું બહુ જલ્દી પતી જાય એમ. સદગુરુએ કીધું, આમ કીધું, ઓકે ઓકે સમજાઈ ગયું, પતી ગયું. પણ જે વિચાર કરનાર હોય એ શું કરશે? જેને ઘણો રસ છે ને એ વધુ સ્પષ્ટતા માગશે કે ચલો હવે મને આ કર્મનું કરતા પણ સમજાઈ ગયું. જો રસ ન હોત ને તો અહીંથી જ પાછો વયો ગયો હોત. પણ એને રસ છે કે આ કર્મનો કરતા છે, કીધું બેસે છે મગજમાં, એ કરે છે. પણ હવે કર્મ ફળ કઈ રીતે આપતું હશે? આ ક્યાંથી આવ્યું? કારણ કે એને રસ છે, એને સત્ય, પરમ સત્યને જાણવું છે. આત્માનું સ્વરૂપ કેવું છે, કઈ રીતે કરતા છે અને કઈ રીતે ભોગતા છે એ બંને એને સમજવું છે. એટલે એને શંકા જાગે છે કે કર્મ માત્ર બંધાયા, એ હવે આખી પ્રોસેસ જે હતી, ચેતન પ્રેરણા, હા, એમાં જે અશુદ્ધ ભાવો અર્થાત રાગ દ્વેષ કર્યા, પછી એનું નિમિત્ત પામીને આ કર્મ આવીને ચોંટ્યા, એ બધું સમજાય છે. તો કે કર્મ માત્ર બંધાયા અને પછી થોડા પછી સમય ખરી ગયા, તો કર્મએ ફળ આપવું જોઈએ એવું જરૂરી નથી. જો ને કેવા કેવા વિચાર સ્ટાર્ટ થાય છે, માની શકે ચલો આ આત્મા છે, કર્મ આવીને જોડાના ચીટક્યા અને પછી થોડા સમય પછી એ ખરી ગયા, પણ એવું ક્યાં જરૂરી છે કે એ ખરે એની પહેલા એને ફળ આપવું જ જોઈએ? ધીસ શોઝ, આ બતાવે છે કે એ વિચારણા કરી રહ્યો છે. હવે જો એ વિચારક છે ને, એ વિચારે છે કે કર્મ ફળ આપવું જોઈએ એવું કંઈ જરૂરી મને લાગતું નથી, પણ પછી એને વિચાર આવે છે કે જો એમ હોય તો પછી બંધ અને મોક્ષની વ્યવસ્થા જ નહીં રહે, કારણ કે જો કર્મ બંધ થયો હોય અને જો ફળ ન આપતા હોય, એમ જો આપણે એમ એ વિચારે છે, તો કોઈ બંધન જ નથી, અને જો બંધન નથી તો એ થોડા સમય પછી ખરી જશે, તો પછી મોક્ષનો કંઈ મારે પુરુષાર્થ કરવાની જરૂર નથી. તમે કન્ફ્યુઝ નથી થતા ને? બહુ આમ સિસ્ટમેટિકનો વિચાર છે, એને એમ લાગે કે કર્મ કંઈ કરતા, કર્મ જોડાય છે એ સ્વીકારું છું, પણ ફળ આપો એવું શું જરૂરી છે? શું જરૂરી છે? પણ જો હું એમ માનું કે જરૂરી નથી, તો પછી તો બંધન જેવું પણ કંઈ છે નહીં, કારણ કે કંઈ ફળ આપવાનું તો છે નહીં, તો બંધન હોય કે ન હોય કંઈ ફરક નથી પડતો, અને તો પછી મોક્ષનો કંઈ પુરુષાર્થ પણ કરવો નહીં પડે. ધેટ મીન્સ હવે એ શું થયું છે ખબર છે એનું? તો એ કોઈ ફળ જ ના આપવાનું હોય તો બંધન નથી, અને થોડા પછી ખરીદ જવાનું છે એની મેતે, તો પુરુષાર્થ કરવાની જરૂર નથી. એ વિચારે છે કે ધેટ મીન્સ કે જો ફળ આપતા હોય તો જ બંધન છે, અને તો જ એને નાશ કરવાનો કે એને કાળનો સાચો પુરુષાર્થ કરવાનો આવે. એટલે પછી પાછો એ વિચારણા પર આવે છે, કર્મ ફળ આપવું જ જોઈએ તો જ બંધ મોક્ષની આખી સિસ્ટમ અથવા તો કહે છે ને કે આખી આખું વ્યવસ્થા યથાર્થ થાય. અર્થાત હવે એ મૂંઝાઈ ગયો છે. એક બાજુને લાગે છે કે કર્મ ફળ આપતું ન હોય, હવે એ જ વાત આ શંકામાં આવશે કે કર્મ તો જડ છે તો કઈ રીતે નક્કી કરી શકે આપવાનું. હવે આમ વિચારે તો આ પ્રોબ્લેમ આવે છે, આ પ્રોબ્લેમ વિચારે તો આ પ્રોબ્લેમ આવે છે. એટલે શું છે, ઇન શોર્ટ એ બિચારો મૂંઝાઈ ગયો છે. એટલે સાહેબે કીધું ને કે મૂંઝાઈ જાય ત્યારે બે શક્યતા છે. એક, તમે ડિપ્રેશનમાં જાઓ એટલે શોકમાં વયા જાઓ, તમે એકદમ ઇરિટેટ થઈ જાઓ, ચીડિયા થઈ જાઓ, તમે કંઈ સમજાતું નથી આની અંદર. પણ આ શિષ્ય કેવો છે, એકદમ સુશિષ્ય છે, ગુરુ પાસે જઈ અને પોતાની શંકાઓ પ્રસ્તુત કરે છે અને એનું સમાધાન આપો એવી એની માંગણી કરે છે, રાઈટ. અને શિષ્ય નો તકલીફ શું છે કે એને ઘણા દર્શનોનો વિચાર કર્યો છે, એનાથી એને પ્રભાવિત થયો છે. પછી ખાલી દર્શન નહીં, એને ખૂબ વિચારણા કરી છે, એટલે મગજમાં પણ અલગ અલગ તર્ક નીકળે છે. જે આપણે હમણાં જ જોયું ને, એક ફ્લો આપણે જોયો, એને લાગે છે કે જડ છે એટલે ફળ નથી આપતું, જો ફળ ના આપતું હોય તો બંધન નથી, તો પછી મોક્ષ નથી, જો મોક્ષ ને બંધન ન હોય તો આ બધું કરવાનું છે એના માટે, પણ ના, મોક્ષ અને બંધન હોવું જ જોઈએ, ધેટ મીન્સ ફળ આપનાર હોવું જોઈએ, તો ફળ કઈ રીતે આપે, એમ કરીને આખી આ વિચારણા કરે છે. કેવી વિચારણા? ઊંડી વિચારણા કરે છે અને એ સદગુરુ પાસે વિનંતી કરે છે. અને સદગુરુ શું કરે છે? તો કે સદગુરુ કૃપા કરી અત્યંત કરુણાથી એની શંકાઓનું નિર્મૂલન કરશે. તો આપણે ડેપ્થમાં જઈને પહેલાં આખું આ બંધારણ જોઈ લઈએ, કેવું છે આનું સ્ટ્રક્ચર. તો કે કર્તાપદ, કેટલી ગાથા શંકાની? શંકાની શંકાની ત્રણ અને સમાધાનની ટોટલ આઠ. એ રીતે ભોક્તાપદની અંદર શંકાની કેટલી આવશે? ત્રણ. સમાધાનની કેટલી? ટોટલ કેટલી? આઠ. બધાને ખબર છે. હા, હવે ખાલી એટલું ગુરુદેવ કીધું હતું કે તમે માર્કિંગ કરી લેજો તમારા વાલા બુકની અંદર કે કઈ ગાથા સેના માટે છે, એટલે તમને આખું એક સ્ટ્રક્ચર. એટલે મેં જોયું કે ગુરુદેવની કેટલી સુંદર શૈલી છે. એ આપણે તો ફટાફટ બધું અમે આ પેલી ગાથા બીજી ગાથા અમે સ્ટાર્ટ કરીએ, ગુરુદેવ આખો પણ એક પિક્ચર આપે છે કે જો આટલી ગાથાઓ છે એમાં ટોટલ શંકા કઈ કઈ ગાથામાં છે અને સમાધાન કઈ કઈ ગાથામાં છે અને આજે આપણે શું કરશું એમ કરીને. તો 79, 80 અને 81 આ ત્રણે શંકાઓ છે, એમાં 79માં પહેલી શંકા છે, 79 એટલે 79, હા 79માં પહેલી શંકા, 80 અને 81માં બીજી શંકા, બરાબર. પછી 82થી લઈને 86 સુધી ટોટલ 5 ગાથાઓમાં સમાધાન કર્યું છે, બરાબર. એમાં 82, 83 અને 84 એ પહેલી શંકાનું સમાધાન, અને 85 અને 86નું બીજી શંકાનું સમાધાન. માર્કિંગ કરી લીધું બધાએ, થઈ ગયું? તો ક્લિયર છે ને, થઈ ગયું? તો જીવ કર્મ કરતા કહો, આમાં શું છે? આટલા પાઠની અંદર કબૂલ કર્યું, એને શું કબૂલ કર્યું? કે તમે જે મને સમાધાન આપ્યું હતું એના ઉપર મેં ઊંડી વિચારણા કરી, અને હવે મને સાચી શ્રદ્ધા થઈ છે, મને ખ્યાલ આવી ગયો છે કે જીવ કર્મનો કર્તા છે. અને માં સાહેબે કેટલું સરસ સમજાવ્યું કે ત્રણ શબ્દ, ઇંગ્લિશના ત્રણ શબ્દ હતા, એક એડમિટ, એક એક્સેપ્ટ, અને ત્રીજું કન્વિન્સ. શિષ્ય એમ કહે છે કે આઈ એડમિટ, મેં શંકા કરી હતી મેં, અને હું એડમિટ કરું છું કે તમે સાચા છો. એ સાહેબ કીધું આ એડમિટ જે છે એટલે કે હું કબૂલ કરું છું, એ બતાવે છે કે શિષ્યનો અહંકાર નિર્મૂળ થયો છે, કે હવે ના હું એડમિટ કરું છું કે મેં આ રીતે શંકા પુટઅપ કરી હતી, પણ તમારું સમાધાન. બીજું શું કીધું? કે એક્સેપ્ટ, સ્વીકારે છે. એ શું બતાવે છે? કે એને જ્ઞાન લીધું છે ગુરુ પાસે, એને અહંકાર તોડ્યો છે, જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને ત્રીજું છે કન્વિન્સ. કન્વિન્સ એટલે હવે હું સહમત થાઉં છું તમે જે કહો છો એનાથી, બરાબર. તો શિષ્યને હવે કર્મ ફળનો ભોગતા આત્મા ન હોઈ શકે. કેમ ન હોઈ શકે? કારણ કે કર્મ છે એ જડ છે. ફળ આપવું હોય તો એક તો પહેલાં નક્કી કરવું પડે કે ફળ આપવાનું છે. એટલે જે કોઈ પણ તત્વ ફળ આપતું હોય એ કેવો હોવો જોઈએ? તો કે ચતુર હોવો જોઈએ, હોશિયાર હોવો જોઈએ. પણ જે કર્મ તમે કહો છો એ ફળ આપે છે એ તો છે જડ, છે કે નહીં? તો એને એમ થાય છે કે કર્મ ચીટકી શકે એ મને સમજાય છે, પણ એ કર્મને ખબર કઈ રીતે પડે કે 10 મિનિટ પછી મારે આ 10 મિનિટ પર 10 મિનિટ સુધી ચૂપ બેસવાનું, પાછું 10 મિનિટ સુધી કાંઈ નહીં કરવાનું, એક્ઝેક્ટ 10 મિનિટ્સ થાય પછી મારે આનું ફળ આપવાનું છે, એ જડ કર્મને કઈ રીતે પડે? એટલે શિષ્યને એવું થાય છે કે જરૂરી નથી કે કર્મ કરતા હોય એટલે ભોગતા હોવો જ જોઈએ. કાંઈ કર્મ તો જડ છે, કર્મ કંઈ કોઈ તર્ક ફોલો નથી કરી શકતો કે આ પ્રમાણે આમ કરવું જોઈએ, બરાબર છે. જો કોઈને વેર લેવું હોય તો શું કરવું પડે? સપોઝ વેર લેવું હોય કોઈનું તો શું? એક તો યાદ રાખવું પડે, પછી હા યસ પ્લાનિંગ કરવો પડે. શેનો પ્લાનિંગ કરવો પડે? કે હવે કયા સમયે હું એ કયો પોઈન્ટ નીકળે એટલે હું એના ઉપર વાર કરું, બરાબર છે. એટલે એક યાદ રાખવું, પછી એનું પ્લાન કરવું એટલે આયોજન કરવું, અને પછી રાઈટ ટાઈમ આવે એ એ એવો સમય આવે એટલે ત્રાટકવું. તો કે આ બધું તો કોઈ બુદ્ધિશાળીઓએ કરી શકે, હોશિયાર વ્યક્તિ જોઈએ એના માટે. તો આ જળ કર્મ છે એને કયા આત્માને, ક્યારે, કઈ રીતે, કેટલી માત્રામાં, અને પછી શું આપવું, આ બધું કઈ રીતે ખબર પડી શકે? અને એટલે સાહેબે સમજાવ્યું કે આ ચેતન નિજ ભાનમાં રહે તો એ કર્મનો કરતા નથી. શેનો કરતા છે? પોતાના સ્વભાવનો કરતા. સ્વભાવનો કરતા કઈ અપેક્ષાએ? તો કે સ્વભાવ રૂપે પરિણમવાની અપેક્ષાએ, મેનિફેસ્ટેશન. એ સાહેબે એક એક શબ્દ જે સિલેક્ટ, કારણ કે જો આપણે ખાલી એમ કહીએ ને કે સ્વરૂપનો કરતા એટલે આપણે કંઈક સ્વરૂપ બનાવતો હશે, એમ સ્વરૂપ છે જ, શુદ્ધ સ્વરૂપ છે જ, એને જે છે એને પ્રગટ કરવાનું છે, જે દ્રવ્યમાં છે એને પર્યાયમાં પ્રગટ કરવાનું છે. તો એનું જે પરિણમન જે છે એની વાત ચાલે છે. ચેતન જો નિજ ભાનમાં તો સ્વભાવનો એ કરતા બને છે, અને કર્મનો કરતા બનતો નથી, એનો અકર્તા બને. અને નિજભાનમાં ન રહે તો શું થાય છે? તો કે અશુદ્ધ ભાવનો કરતા બને છે, અને એના નિમિત્તે કર્મનો કરતા બને છે, કર્મ કારમણ વર્ગના કર્મ રૂપે પરિણમે છે. એટલે અહીંયા સાહેબે જે વાત કરી હતી બહુ સુંદર વાત કરી હતી કે જ્યારે અહીંયા લખવાનું હોય કે ભાઈ નિજ ભાનમાં નથી રહેતો, નિજ ભાન એટલે શું? હા, સ્વભાવની જાગૃતિ. નિજ ભાન, નિજ ભાન, નિજ એટલે સ્વભાવ, પોતાની સ્વની જાગૃતિ, ભાન એટલે જાગૃતિ. તો એ કીધું કે પણ જો એ નિજ ભાનમાં ન રહે તો અશુદ્ધ ભાવે પરિણમે છે. અશુદ્ધ ભાવ એટલે રાગદ્વેષ. બસ બધા એકદમ પરફેક્ટ. રાગદ્વેષ કરે તો શું થાય? કર્મ બંધ થાય. તો કે સાહેબ કે તમે લખતા કે આ કયા નહીંથી આપણે ગઈકાલે શીખ્યા હતા? ચાર હતા ને, કયા નહીં? અનુપચરિત વ્યવહાર નહીંથી આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. ઘરનગર આદિનો કરતા કયા નહીંથી? ઉપચરિત વ્યવહાર નહીંથી. અશુદ્ધ ભાવ કરે છે, આ માઇક કરે છે અશુદ્ધ ભાવ. કોણ કરે છે? આત્મા કરે છે. કયા નહીંથી? અશુદ્ધ વ્યવહાર નહીં. કેમ નિશ્ચય નહીં? ચલો મને એનો આન્સર આપો તો મને પકડાય કે તમને પકડાવું છે કે નહીં. આત્માના ટેરિટરીમાં થાય છે, આત્માના પ્રદેશમાં થતું ત્યારે નિશ્ચય નહીં આવશે. પણ એ કેવું છે? વિભાવ છે ને, એટલે આપણે એને શુદ્ધ તો ન કહી શકીએ ને. શું કહેવાનું એને? અશુદ્ધ નિશ્ચય નહીંથી અશુદ્ધ ભાવનો કરતા છે. બરાબર છે. અને શુદ્ધ નિશ્ચય નહીંથી પોતાના સ્વભાવનો કરતા જ. કેટલું બધાને પાક્કું થઈ ગયું છે નહીં? વેરી ગુડ. ચાલો તો હવે મારે પોઈન્ટ એના ઉપર લાવવું છે, કારણ કે આ જો પાક્કું થયું હોય ને તો હવે સાહેબે જે ખાસ વાત કીધી ને એ પકડવા જેવી છે. ગુરુદેવ અહીંયા શું કીધું ખબર છે? કે તમે લખશો ત્યારે લખો શું? તો કે વ્યવહાર નહીંથી આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે, કર્મનો કરતા છે એમ તમે લખશો. સાહેબ કે તમારી પાસે જગ્યા નથી બુકની અંદર બધી લખવાની. બરાબર છે. પણ ત્યારે જ તમારા મનમાં શુદ્ધ નિશ્ચય નહીં ચાલવો જોઈએ, સોરી નિશ્ચય નહીં ચાલવો જોઈએ. શું નિશ્ચય નહીં? શું કહેશે? તો કે એ અશુદ્ધ ભાવનો જ કરતા છે. શેનો કરતા છે? અશુદ્ધ ભાવનો જ કરતા છે. એના નિમિત્તે કારમણ વર્ગના કર્મરૂપે પરિણમે છે. આ જે પરિણમન છે એ આ દ્રવ્યમાં થાય છે. આ દ્રવ્યમાં શું પરિણમન થાય છે? આત્મદ્રવ્યની અંદર અશુદ્ધ ભાવ રૂપે પરિણમન. આનાથી વધારે બીજું કાંઈ કરતો નથી આત્મા, કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે નહીં. પણ જ્યારે આ થાય છે ત્યારે ગઈકાલે જે વાત આવી ને, એનું કંપન થાય છે, ચીકણો થાય છે, અને પછી આના નિમિત્તે આ પ્રદેશમાં એટલે કે કારમણ વર્ગનાની અંદર કારમણ વર્ગના કર્મરૂપે પરિણમે છે અને આત્મા સાથે એક ક્ષેત્રાવગાહે જોડાય છે. એટલે અનુપચરિત વ્યવહાર નહીં કીધો. રાઈટ? હજી કોઈના અંદર ડાઉટ છે? હા તો પછી મને મળજો, હું તમને ડ્રોઈંગ સાથે સમજાવીશ. હા, અત્યારે તમે આટલું સમજી લો કે આ જ્યારે લખો છો ઉપચરિત અનુપચરિત વ્યવહાર નહીંથી કર્મ ન કરતા, ત્યારે સાહેબ કીધું તમારા મનની અંદર તો નિશ્ચય નહીં ચાલવો જોઈએ. શું? તો કે હું શુદ્ધ ભાવ સિવાય બીજું કાંઈ કરતો નથી. અને આ બધું બહારના પ્રદેશની અંદર થાય છે, બીજા દ્રવ્યની અંદર થાય છે. હવે વિચાર કરો અહીંયા એને પછી શંકા. અને અહીંયા સાહેબે આખું સમજાવ્યું કે ધર્મ એટલે શું? રાઈટ ચોઈસ, મારે આ કરવું કે ન કરવું. એટલે સમ્યક દર્શન ઇઝ રાઈટ ચોઈસ, નિજ ભાનમાં રહેવું અને એ પ્રમાણે બિહેવિયર કરવું, અર્થાત એ પ્રમાણે આચરણ કરવું, એટલે સમ્યક ચારિત્ર બને છે. હવે શિષ્યને આ તો હવે એકદમ ક્લિયર થઈ ગયું કે અહીંયા આવું પરિણમન થાય છે, એટલે અહીંયા કર્મરૂપે એ બંધાય છે અને એક ક્ષેત્રાવગાહે રહે છે. બરાબર છે. હવેને એ ડાઉટ છે કે આ કર્મ જડ છે તો એ કઈ રીતે, કે કેટલા બધા લોકો કે કેવી રીતે ખબર પડે કે આને હવે આ ટાઈમે મરી જવાનું છે, હવે આને આ ટાઈમે સુખી થવાનું છે, હવે આને આ ટાઈમે તાવ આવવો જોઈએ અને એ પણ બરાબર 12 વાગે આવવો જોઈએ. આવું જડ કર્મને કઈ રીતે કરવું? એ કે કમ્પ્યુટર્સ પણ જો હોય ને તો ક્રેશ થઈ જાય, કારણ કે અનંત જીવો છે. તો આ કર્મ કઈ રીતે કરતા હશે? પણ કેવો વિનયવંત છે, એ કહે છે કે હું સમજી નથી શકતો. એમ નથી કહેતો કે તમે ખોટા છો, આવું નો પોસિબલ નથી, કે હું સમજી નથી શકતો. અને પાછું કેટલું સાહેબે એની અંદર એ શિષ્યની આખી ઓલી બતાવી કે શિષ્ય કેવો છે કે તમે કહેતા હો તો હું માની લઉં, મને પૂરેપૂરું સમર્પણ છે, પણ તમારી આજ્ઞા છે કે તું આને બરોબર સમજ, એટલે હવે હું તમને આ પ્રશ્ન, હું મારા જે શંકાઓ છે, મારી દલીલ છે, એ તમારી પાસે મૂકું છું. તો શું થાય છે? તો કે ઘડિયાળ હોય, એક ઘડિયાળ ચાલી ગઈ લાગે, ચેતન થઈ ગઈ લાગે છે. હા, ચાલવા માંડી જાય છે. તો કે ના, ચેતને ત્યાં પાયા મૂકી અને પછી ચેતન ભૂલી ગયો. અશુદ્ધ બહુ. તો ઘડિયાળ મને એમ ના કહી શકે, હવે ભાઈ 5 જ મિનિટ બાકી છે, હવે ચાર પાંચ એક્ઝામ્પલ છે લઈને પતાવી દો એમ કે મને. તમે કહી શકો ને? અને તમે કે તમે ચેતન નથી. તો એ ઘડિયાળ કહી ન શકે કે જલ્દી પતાવો, કારણ કે વિચારી નથી શકતું, એનામાં જ્ઞાન નથી, એનામાં બુદ્ધિ નથી. અરે એને એ પણ નથી ખબર કે 7:40 થઈ છે. એ ભલે બતાવે છે કે 7:40, પણ એ 7:40 થઈ છે એમ. તો ભાઈ કઈ રીતે એ વિચારી શકે કે સજેસ્ટ કરી શકે કે મને મને કહી શકે? આ જળ કર્મ કરે. જો ઘડિયાળ જળ છે એ નથી કરી શકતી, તો આ કર્મ પણ જળ છે, તો કર્મ કઈ રીતે કહી શકે? એવો શિષ્ય કે વિચાર કરો, 700 વહુ પહેલાં કોઈક કાર્ય કરેલું હોય, એ જે પાપ બાંધેલું હોય, જે સંજોગોમાં બાંધેલું હોય, જેવા ભાવ કર્યા હોય, એવા સંજોગો અહીંયા ક્રિએટ થવા, અને પાછું આ સમયે સાહેબ ને બધો ડેટા જે છે એ બધો સ્ટોર થયો હોય, પછી પાછું એ ડેટા પ્રમાણે કરવાનું, એ ઇન્ફોર્મેશન પછી બધું કરવાનું, આ તો બહુ અશક્ય જેવી વાત શિષ્યને લાગે છે. કારણ કે કંઈ કર્મ કેમ બહાના થોડી કાઢી શકે કે ભાઈ મને તરસ લાગી છે, મને પાણી પીવા જવું હતું, એ થોડુંક લેટ થઈ ગયું. એટલે 3 ચીજ જોશે. 1, ઇન્ટેલિજન્સ. ઇન્ટેલિજન્સ એટલે હોશિયારી. 2, પરફેક્ટ નોલેજ, એટલે એકદમ યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. અને 3, શાર્પનેસ, તીક્ષ્ણ બુદ્ધિ જોઈએ. આ જો બધું આ ટાઈમે આવી રીતે આ પ્રમાણમાં આપવું છે એવું હોય, તો આ 3 વસ્તુ હોવી જોઈએ, જેનામાં પણ જેને પણ આપવું હોય એને. હવે કર્મમાં ચૈતન્ય નથી, એનામાં જ્ઞાન નથી, એને તો એ પણ ખબર નથી કે હું નેમિજીના આત્મા સાથે જોડાયેલો છું. તો હવે એને જ્યારે એને એ પણ ખબર નથી, તો એ કઈ રીતે નક્કી કરી શકે કે જો ભલે બાજુમાં મૌલિકજી સૂતા છે, પણ મૌલિકજીને નથી આપણે હેરાન કરવાનો, આપણે ખાલી નેમિજીને ઉપર ત્રાટકવાનું છે. આવું બધું કઈ રીતે કરી શકે? કારણ કે એનામાં જ્ઞાન જ નથી. તો તમે કહો છો જે હોશિયારી જોઈએ, જ્ઞાન યથાર્થ જોઈએ, તીક્ષ્ણ બુદ્ધિ જોઈએ, એ બધું તો છે નહીં. તો આત્માને આત્માને આ ફળ આપવાનું છે. વોટ, હુમ, વેર, હાઉ, વેન, હાઉ મચ, અર્થાત શું આપવું, કોને આપવું, ક્યારે આપવું, કેટલું આપવું, કયા પ્રમાણમાં આપવું, કઈ રીતે આપવું, કઈ જગ્યાએ આપવું, આ બધું કર્મ ન કરી શકે. એ તમે જુઓ ને કે ઓલું કીધું ને કે કેરી આપવાનું, કે થોડીક કેરી આપતો. થોડીક કેરી એટલે કેટલી કેરી? 2. કોકના માટે 2 એટલે થોડી થાય, ને કોકના માટે 6 એટલે થોડીક થાય. સાહેબે જે વાત કરી ને, તો કે આ કર્મને કરી તે ખબર પડે કે આને કોવિડ આપવો જોઈએ, અને કેટલો કોવિડ આપવો જોઈએ, એટલો જ આપવો જોઈએ કે થોડી તકલીફ થાય, મરી ન જાય. આ કેટલા પ્રમાણમાં આપવું એક્ઝેક્ટ, એ કર્મને કઈ રીતે ખબર પડી શકે? એટલે એ વિચારે છે કે કર્મ તો જડ છે, એ ફળ ન આપી શકે, અને ફળ ન આપી શકે એટલે આત્મા કર્મનો ભોગતા નથી, એવી શંકા એને સદ્ગુરુ પાસે રજૂ કરી છે. તો આપણે ગાન કરીએ. જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં સોય, શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય.